சுக்ஷிரத்னம் ஷத்ஜேதரேவாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம். ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாமிரத்ஜி தருணசோனை சன்னு மும்பை சிராவணபாத் 1948. ஓம். અનવકાશ એવું આત્મસ્વરૂપ વર્તે છે જેમાં પ્રારબ્ધ ઉદય સિવાય બીજો કોઈ અવકાશ જોગ નથી. તે ઉદયમાં ક્વચિત પરમાર્થ ભાષા કહેવારૂપ જોગ ઉદય આવે છે, ક્વચિત પરમાર્થ ભાષા લખવારૂપ જોગ ઉદય આવે છે, ક્વચિત પરમાર્થ ભાષા સમજાવવારૂપ જોગ આવે છે. વિશેષપણે વૈશ્ય દશારૂપ જોગ હાલ તો ઉદયમાં વર્તે છે, અને જે કંઈ ઉદયમાં નથી આવતું તે કરી શકવાનું હાલ તો અસમર્થપણું છે. ઉદયાધીન માત્ર જીવિતવ્ય કરવાથી થવાથી વિષમપણું મટ્યું છે. તમ પ્રત્યે, પોતા પ્રત્યે, અન્ય પ્રત્યે કોઈ જાતનો વિભાવિક ભાવ પ્રાયે ઉદય પ્રાપ્ત થતો નથી, અને એ જ કારણથી પત્રાદી કાર્ય કરવારૂપ પરમાર્થ ભાષા જોગે અવકાશ પ્રાપ્ત નથી એમ લખ્યું છે તે તેમ જ છે. એક સૂત્રની ધારા 393 પત્રથી ચાલી આવે છે. પૂજ્ય સ્વભાગભાઈ ઉપર લખાયેલો એ પત્ર છે. ચિત્તની અવસ્થા કેવી છે? સ્વરૂપનું ભાન જ્યારે થાય છે, આત્મજ્ઞાન થાય છે, જીવને સ્વસ્વરૂપની પ્રતીતિ જ્યારે વર્તે છે, આત્માનું સ્વાભાવિકપણું જ્યારે વર્તનમાં છે, ત્યારે ચિત્તની સ્થિતિ કેવી હોય છે? એનું લાક્ષણિક સ્વરૂપ પરમ કૃપાળુ દેવ પત્ર દ્વારા અહીંયા આપણને આપે છે. અનઅવકાશ એવું આત્મ સ્વરૂપ વર્તે છે જેમાં પ્રારબ્ધ ઉદય સિવાય બીજો કોઈ અવકાશ જોગ નથી. આ આત્મ સ્વરૂપ એવું વર્તે છે અનઅવકાશ, આ આત્મ સ્વરૂપ જે વર્તી રહ્યું છે એમાં કોઈ અવકાશ આંતરો ઊભો થતો જ નથી. આ સાતત્ય છે, નિરંતરતા છે. જે આત્મ સ્વરૂપ વર્તી રહ્યું છે એમાં કેવળ આત્મ સ્વરૂપ જ વર્તી રહ્યું છે, અને અનવકાશ એમાં કોઈ બીજો અવકાશ ઉત્પન્ન થતો નથી. એ અવકાશ એ ઘણી સૂક્ષ્મ પર્યાયની વાત છે. આપણે તો એ અવકાશનો કાળ આપણા લક્ષમાં આવતો નથી. આપણે એક કામ કરતા હોય ને એ પણ અનવકાશનો હોય. એક વિચાર કર્યો હોય ને, અથવા એક કોઈ પણ જાતની માનો કે ભક્તિ કરતા હોય, માળા કરતા હોય, સ્વાધ્યાય કરતા હોય, બોલતા હોય, તો પણ અનવકાશનો હોય. ખૂબ સૂક્ષ્મ ઉપયોગ મૂકી જોશું ત્યારે ખબર પડશે કે ઓહો, હું આને કહેતો હતો ત્યાં સુધીમાં તમે 50 વિચાર કરી લીધા. એ તો હજી આપણી અજ્ઞાન અવસ્થામાં આપણને ખબર પડી કે હું આ ગીતની ગાથા બોલતો હતો ત્યાં સુધીમાં મેં કેટલા વિચાર કરી લીધા, કેટલા વિકલ્પો આવ્યા, કેટલા પર્યાય આવ્યા, કેટલી મનની ગતિ ગઈ, ઉપયોગની ધારા કેટલી બહાર ગઈ. અવકાશ ઉત્પન્ન થયો હોય તો જાય ને, તો કેટલો કેટલો અવકાશ ઉત્પન્ન થાય છે એ વાતમાં, અને છતાં પાછું અનુસંધાન એનું તરત થઈ જાય છે કે મારી ગાથા સાચી બોલાય છે, હું કહું છું એ વાત સાચી છે, ઉલાને એમ થશે કે ના મારી સાથે જ વાત કરે છે. એની સાથે વાત કરતી વખતે પણ, આપણે સામાન્ય સાથે વાત કરતી વખતે પણ કેટલા બહાર જઈ આવીએ છીએ. આ ઉપયોગમાં લેવું જોઈએ, તો જ આ જીવની મહત્તા, ઉપયોગની સૂક્ષ્મતા એ આપણને લક્ષ આવે. બહુ સ્થૂળતામાં આપણે વિચાર કરીએ છીએ, બહુ સ્થૂળતાની અંદર આપણે જીવીએ છીએ, અને એને કારણે આત્મતત્વના જે ગહન રહસ્યો છે એ આપણાથી પકડાતા નથી. એકાગ્રતા શું એ આપણાથી સમજાતું નથી, બોલીએ ગમે એટલું. પણ એકાગ્રતા કોને કહીએ, પ્રણિધાન કોને કહીએ? ઈશ્વર પ્રણિધાન. નિયમની અંદર પાંચમો નિયમમાં આવે ઈશ્વર પ્રણિધાન. એનો બોધનું બળ એવું છે કે કોઈ પણ અનુષ્ઠાન કરે જ્યારે તે અનુષ્ઠાન પ્રણિધાનપૂર્વક કરો એમ આપણને શાસ્ત્રમાં આજ્ઞા છે. આ પ્રણિધાન એટલે જે વસ્તુ કરો એમાં અવકાશ ઉત્પન્ન ન થવો જોઈએ, અને અવકાશ ઉત્પન્ન થાય તો એ અવકાશમાં એ ઉપયોગ અન્યત્ર જાય છે. આટલે સુધીની એકાગ્રતા, આટલે સુધીનું પ્રણિધાન શાસ્ત્રમાં પરમાર્થ માર્ગની સાધનામાં કહ્યું છે. અને પરમ કૃપાળુ દેવ એની ચિત્તની સ્થિતિ કહે છે કે અનવકાશ એવું આત્મ સ્વરૂપ વર્તે છે. એટલે એમને અત્યારે આત્મ સ્વરૂપની જ વર્તના છે, પણ આપણા જેવા સ્થૂળ મતિવાળા જીવોને આ અનવકાશ આત્મ સ્વરૂપ જેને વર્તે છે એને આત્માના ઉપયોગની કેવી નિરંતરતા હશે એ લક્ષમાં હજી આવતું નથી. અનેક પ્રકારના કામ થતાં થતાં પણ ત્યાં એની આ નિરંતરતા કેવી ટકતી હશે? આને કહેવાય છે સ્વરૂપની રમણતા. હમણાં કહ્યું ને જ્ઞાન દર્શન રમણ એકતાન, આ રમણતા શું ચીજ છે? એ રમણતા થવાથી હવે મોક્ષની પણ સ્પૃહા ચાલી ગઈ છે. એને હે નાથ હવે તો તુષ્ટમાન થઈને શું આપીશ? જેમાં પ્રારબ્ધ ઉદય સિવાય બીજો કોઈ અવકાશ જોગ નથી, ઈચ્છાની કોઈ વાત જ નથી, પોતાની સ્વેચ્છા એની કોઈ વાત જ નથી. જે કંઈ એની અંદર બીજો આવે છે, અવકાશ ઉત્પન્ન થાય છે, એ પ્રારબ્ધ જોગ છે કે જે પૂર્વ નિર્મિત પ્રારબ્ધ છે, જેના ઉદયને અટકાવી શકાતું નથી, અને અવશપણે પણ તે ઉદયને વેદવો પડે છે. પણ જ્ઞાનીઓ એને અવિષમપણે વેદે છે. આવી અવસ્થા જેની છે એટલે પોતાની રીતે પોતાના ઉપયોગથી તો એ સેમા છે, પોતાના આત્મ સ્વરૂપની રમણતામાં જ છે. અને એ આત્મ સ્વરૂપની રમણતા અનવકાશપણે છે, સિવાય કે એમાં પ્રારબ્ધનો ઉદયનો ધક્કો લાગે તો જ ત્યાં એક અવકાશ ઉત્પન્ન થાય છે. અન્યથા પોતાની, જેને સિયો મોટો કહીએ, પોતાની મેળે પોતાની કોઈ કલ્પનાથી, પોતાની કોઈ ઈચ્છાથી કોઈ પણ પ્રકારનો અવકાશ ઉત્પન્ન થતો નથી, એટલે ઉપયોગ અંદરમાંથી બહાર જતો નથી, સ્વરૂપમાંથી ઉપયોગ બહાર અન્યત્ર જતો નથી, એને અનવકાશ ઉપયોગ કહેવાય. આત્મ સ્વરૂપની રમણતા એ અનવકાશ એવું આત્મ સ્વરૂપ છે. આ જ્યાં ઈચ્છાનો તદ્દન સદંતર અભાવ છે, શાસ્ત્રકારોએ આ અવસ્થાને કહ્યું છે નિરીહ અવસ્થા. નિરીહ, અંતરંગ સ્પૃહા નથી જેની, એવું જેનું અંત ચારિત્ર છે, ગુપ્ત આચરણા છે. તે ઉદયમાં ક્વચિત પરમાર્થ ભાષા કહેવારૂપ જોગ ઉદય આવે છે, ક્વચિત પરમાર્થ ભાષા લખવારૂપ જોગ ઉદય આવે છે, ક્વચિત પરમાર્થ ભાષા સમજાવવારૂપ જોગ આવે છે. વિશેષપણે વૈશ્ય દશારૂપ જોગ હાલ તો ઉદયમાં વર્તે છે, અને જે કંઈ ઉદયમાં નથી આવતું તે કરી શકવાનું હાલ તો અસમર્થપણું છે. જે ઉદયમાં આવી રહ્યું છે એમાં કે છે આ આત્મ સ્વરૂપ અનવકાશપણે વર્તે છે, એમાં જે પ્રારબ્ધનો ઉદય છે એમાં ક્યારેક પરમાર્થ ભાષા કહેવાનો ઉદય આવે છે, ક્યારેક લખવાનો આવે છે, અને ક્યારેક સમજાવવાનો આવે છે. જગતના જીવો પ્રત્યેનું ઋણાનુબંધ છે, અને જ્ઞાનીનું જે એક પ્રકારનું બીજું એના જીવિતવ્યનો હેતુ છે કે જ્ઞાનીનો દેહ એક તો પૂર્વે ઉપાર્જિત કરેલા કર્મોનો ક્ષય કરવા માટે છે, વિધિ લેવા માટે છે, અને બીજું જગતના કલ્યાણ માટે છે. વિકાસશીલ આત્મા હંમેશા જગતના કલ્યાણ માટે જ રત હોય હોય ને હોય જ. એને કાંઈ બાહ્ય પ્રવૃત્તિ કરવાની આવશ્યકતા નથી, થતી જ રહે, ઉદયથી જ થતી રહે. એ ઋણાનુબંધ જ એ પ્રકારના હોય કે જીવ જેમ જેમ ઉત્કૃષ્ટ આત્મવિકાસ કરે તેમ જગતના અનેક જીવોના માટે એક કલ્યાણરૂપ મંગળરૂપ કારણ બને જ છે. આવું સતનો પોતાનો પ્રભાવ છે. એક અસત પણ પોતાનો પ્રભાવ જગતમાં બતાવે છે તો સતને પોતાનો અચિંત્ય પ્રભાવ અને અચિંત્ય મહાત્મ્ય હોય કે ન હોય? આને આપણે કહીએ છીએ કે તીર્થંકર દેવનું અચિંત્ય મહાત્મ્ય, શાસનનું અચિંત્ય મહાત્મ્ય, સતનું અચિંત્ય મહાત્મ્ય જીવને લક્ષમાં આવતું નથી. આપણે તો બધે હેતુ જોડીને વાત કરતા શીખી ગયા છે. અહીંયા નિર્હેતુક છે, નિષ્કારણ છે. કરુણા છે તો નિષ્કારણ છે, એમાં કંઈ કારણની જરૂર નથી, રાગદ્વેષની જરૂર નથી. એને માટે હેતુનું આપણે આરોપણ કરવાની કોઈ જરૂર નથી. જ્ઞાનીમાં એનું સહજ અને સ્વાભાવિક સ્વરૂપ છે. ફૂલ ખીલે છે તો સુગંધ એનું સહજ છે, દીપક પ્રજ્વલિત થાય છે તો પ્રકાશ અને જ્યોતિ એનું સહજ સ્વરૂપ છે. એ અનેકને અજવાળે છે, જે જાગે છે એ અનેકને જગાડે છે, જે આલોકિત છે એ અનેકના અંધકારને દૂર કરે છે. એમાં દૂર કરવા જવાની જરૂર નથી, સ્વયં એનું અસ્તિત્વ જ એવી પ્રકારનું છે કે બીજાને એમાંથી પ્રકાશ મળે જ છે, જ્યોતિ મળે જ છે. આવો એને ઉદય આવે છે. એ કહે છે કે ઉદય આવે છે અને વિશેષપણે જે અત્યારે પ્રવર્તન જે પ્રકારનું ચાલી રહ્યું છે એમાં વૈશ્ય દશારૂપ જોગ હાલ તો ઉદયમાં વર્તે છે. એક એવો જોગ અમને ઉદયમાં આવ્યો છે, વૈશ્ય દશા એટલે વેપારીપણું. આ વેપારીપણું ઉદયમાં વર્તે છે. સ્થિતિ કેવી છે કે જે કંઈ ઉદયમાં નથી આવતું, જે કંઈ ઉદયમાં નથી આવતું તે કરી શકવાનું હાલ તો અસમર્થપણું છે. ઉદયમાં જે નથી આવતું તે કરી શકવાનું હાલ તો અસમર્થપણું છે. ઉદયમાં નથી આવતું એટલે પોતાના હાથમાં કાંઈ વાત નથી રાખી, ઉદયમાં હશે તો આવશે. એમાં લાવવામાં નથી આવતું એ વાત નથી, એની પોતાની કોઈ સ્ફૂર્ણા નથી, પોતાની કોઈ પ્રેરણા નથી, કંઈ લાવવાને માટેની કોઈ સ્થિતિ લાવવાની કોઈ આકાંક્ષા કોઈ આશા કશું જ નથી. નથી આવતું કોઈ કર્મની જે કંઈ વ્યવસ્થા છે એના અનુસાર ઉદયમાં આવે તો આવે, ન આવે તો ન આવે. અમને એની અંદર આવે ન આવે એમાં અમારી કોઈ ઈચ્છા નથી. આપણો અમારો રોલ પેસિવ છે, નોટ એક્ટિવ. આવે તો ઠીક છે, જેમ આવે એમ એમાં વર્તાય છે, અને નથી આવતું તો એનો કોઈ રંજ નથી. એટલે કોઈ પણ પ્રકારના દ્વિધાત્મક કે પરિણામ નથી. નથી આવતો શબ્દ બહુ મહત્વનો છે. જે કંઈ ઉદયમાં નથી આવતું, નથી આવતું એટલે અમારે તો કંઈ જ ઈચ્છા નથી, કંઈ જ લાવવું નથી. અને આપણને જ્યારે કંઈક ઉદયમાં નથી આવતું એવું બને ત્યારે શું થાય? કંઈક ઉદયમાં નથી આવતું, સંસાર ઉદયમાં નથી આવતો, ઉપાધિ ઉદયમાં નથી આવતી, બધે શાંતિ શાંતિ છે તો ગમતું નથી. કોઈ ચાર કલાક આપણને ન બોલાવે તો હાલો ઉદય જ નથી. આપણે એમ કે ઉદય જ નથી તો સામેથી કોકનો ફોન ગોતશે ડાયરીમાં, કા શું કરો છો, એને ચાનો માનો તારે શું કામ છે. પણ આ જીવને ઉદયમાં નથી આવતું એની ઉદીર્ણા થાય છે. વિષયની આ જીવ ઉદીર્ણા કરે છે, જ્ઞાનીઓએ લખ્યું છે ઘણી જગ્યાએ. ઉદયમાં ન આવે તો એને હક ન પડે, એ વિષયની ઉદીર્ણા કરે. એક જગ્યાએ લખ્યું છે કાય સંલિનતા એટલે કાય ચેષ્ટાઓની ઉદીર્ણા કરવી નહીં. સૂક્ષ્મ છે આ જીવનો આ સ્વભાવ. આ અજ્ઞાન અને જ્ઞાની આ બેની તફાવત, ચિત્તની અવસ્થાની તફાવત. જે કંઈ ઉદયમાં નથી આવતું તે કરી શકવાનું હાલ તો અસમર્થપણું છે. તે કરવા માટે અમારામાં કોઈ શક્તિ જ નથી, એટલે કર્તૃત્વહીન થઈ ગયા છીએ અમે. એટલે કૃપાળુદેવ કહે છે કે એક તણખલાના બે ટુકડા કરવાની પણ અમારામાં શક્તિ નથી. ઉદયમાં ન આવે તો અમારે કંઈ કરવું નથી, અને એવું કરવાની અમારી સમર્થ પણ શક્તિ જ નથી, તાકાત જ નથી. આ તો ઉદયમાં આવે એટલે અમે વેદીએ છીએ, ઉદયમાં ન આવે તો અમારે કંઈ કરવું નથી. કશું જ જેને કરવું નથી એવી એક અદ્ભુત દશા જ્યારે આ સ્વરૂપની પ્રાપ્તિમાં રમણતા થાય છે ત્યારે જીવે આ અવસ્થાને સમજવા પ્રયત્ન કરવો જોઈએ. આવી અવસ્થા એ સ્વાભાવિક પ્રગટે છે ત્યાં સુધી સાધનામાં સાધક જીવ આવી અવસ્થાનો અભ્યાસ કરે છે, પણ એ અભ્યાસમાં અકળાઈ જાય છે, એ અભ્યાસમાં સ્થિર રહેતો નથી, એ અભ્યાસ એને ફાવતો નથી, ગમતો નથી. એને એમ થાય છે કે સમથિંગ ઇઝ રોંગ. અસંગતાની સાધના, એકાકીપણાની સાધના, નિવૃત્તિ ક્ષેત્રના નિવાસ, એકાંત ક્ષેત્રના નિવાસ, આ બધી સાધનાઓ છે. જે ઉદયમાં નથી એ કંઈક કરવાનું જ નથી, એનું કોઈ સામર્થ્ય જ નથી. એને ઉદય ન હોવો એનો કોઈ રંજ છે, પરિતાપ છે, કશું જ નથી. જ્ઞાની કહે છે જે કંઈ ઉદયમાં નથી આવતું તે કરી શકવાનું હાલ તો અસમર્થપણું છે, અમે કંઈ કરી શકીએ એમ નથી. એટલે હદ સુધીની સ્વરૂપની અંદરની આ લીનતા છે, રમણતા છે, એટલે કરતાપણાના ભાવ અહીંયા અકર્તાપણું આવીને બેઠું છે. કરતા આપ સ્વભાવ, અહીંયા કરતા કર્મ પ્રભાવ થતો નથી. ઉદય હોય તો કર્મ હોય ને, ઉદય તો કર્મનો ને. ચેતન જો નિજ ભાનમાં, કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજ ભાનમાં, કરતા કર્મ પ્રભાવ. ઉદય આવે તો કર્મનો પ્રભાવ છે, પણ ઉદય નથી તો કર્મનો પ્રભાવ નથી. તો આપ સ્વભાવની અંદર તો આત્મ સ્વરૂપની રમણતા છે. ઉદયાધીન માત્ર જીવિતવ્ય કરવાથી, પછી શબ્દ છે થવાથી, ઉદયાધીન માત્ર જીવિતવ્ય કરવાથી થવાથી વિષમપણું મટ્યું છે. તમ પ્રત્યે, પોતા પ્રત્યે, અન્ય પ્રત્યે કોઈ જાતનો વિભાવિક ભાવ પ્રાયે ઉદય પ્રાપ્ત થતો નથી, અને એ જ કારણથી પત્ર આદિ કાર્ય કરવાનું પરમાર્થ ભાષા જોગે અવકાશ પ્રાપ્ત નથી એમ લખ્યું છે, તે એમ જ છે. જીવિતવ્ય કેવું છે? તો કે ઉદયાધીન, ઉદયાધીન જીવિતવ્ય છે એ કરવાથી અને થવાથી. જ્ઞાનીનું જીવિતવ્ય એ કેવું બનાવે? ઉદયાધીન. જ્ઞાનીની ઓળખાણ, સદગુરુની ઓળખાણ, એના લક્ષણની અંદર એક લક્ષણ આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ. વિચરે ઉદય પ્રયોગ એ ઉદય પ્રમાણે જ એનું વિચરણ હોય છે. વિચરવું ઉદયાધીન પણ વિત લોભજો. અપૂર્વ અવસરમાં એ એકવાર સાધનાના માર્ગે ચડ્યો, શ્રેણી માંડી, ચોથા ગુણસ્થાનકની અંદર જ્યારે એને આ પ્રકારનું પોતાનું દેહ અને ચૈતન્યનું ભિન્નનું જ્ઞાન થયું, પછી જે ચારિત્ર મોહ છે એને કાપવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી, અને બીજો કોઈ પ્રકલ્પ નથી એની પાસે, દેર ઇઝ નો અધર પ્રોજેક્ટ. એ પ્રોજેક્ટ લઈને ફરતો હોય તો સમજવું કે હજી જ્ઞાનમાં કંઈક કચાસ છે, હજી આને ઘણા પ્રોજેક્ટ કરવા છે. પ્રોજેક્ટ એક જ છે, ચારિત્ર મોહનીય છે એને કેમ સમાપ્ત કરવી. તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકીએ. હવે તો અમને આ જોવું છે અમારે કે આ ચારિત્ર મોહ કેમ ખતમ થાય, એટલે એનો ક્રમ શરૂ થઈ જાય. અને એનો ક્રમ શરૂ થાય એની અંદર કહ્યું વિચરવું ઉદયાધીન પણ વિત લોભ છે. દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધમાં એ જે વિચરવાનું છે એમાં દ્રવ્યનો પ્રતિબંધ નથી કે આ ભય હોય તો સારું, ના હોય એ જગ્યાએ અમે રહેશું. દ્રવ્યનો પ્રતિબંધ નથી, ક્ષેત્રનો નથી, સ્થાન વિશેષની મહત્તા નથી. સ્થાન વિશેષ પ્રત્યેની પોતાનો રાગ એ પણ નથી. વ્યક્તિના દ્રષ્ટિરાગ નથી, સ્થાનના દ્રષ્ટિરાગ નથી. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ, કાળ પણ હવે એને નડતો નથી. આ કાળ તે કાળ, અહીંયા આમ અહીંયા, એવા કોઈ પ્લાનિંગ હોતા નથી. ચોમાસું આમને સોમવાર, શિયાળો આમને ઉનાળો આમને, આ બધા તો અજ્ઞાનીઓના ચાળા છે બધા. ભાવ સ્વભાવ સિવાય બીજા કોઈ વિભાવ ભાવને હવે વિકલ્પ નથી. આ એને કે છે વિચરવું ઉદયાધીન, ઉદયાધીન થાય એટલું જ. કૃપાળુ દેવે આ પુરુષને સરસ કહ્યું કે તે પુરુષ નમન કરવા યોગ્ય છે, તે પુરુષ કીર્તન કરવા યોગ્ય છે, જે દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ને ભાવથી પ્રતિબંધ રહિત છે, મુક્તપણે વર્તે છે. અને 194માં કીધું છે જીવને માર્ગ નથી મેળ્યો, આવો પુરુષ નથી મેળ્યો માટે કે જે ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે. પુરુષને શોધવો હોય તો એવી દ્રષ્ટિ રાખજો મુમુક્ષુતાની. મુમુક્ષુતાની દ્રષ્ટિ વિના પુરુષ ઓળખાશે નહીં. મુમુક્ષુના નેત્રો જ મહાત્માને ઓળખે, બાકી મહાત્માને ઓળખવા માટે એના બાહ્ય લક્ષણ કીધા છે, પણ આ લક્ષણનું પારખું કોણ કરે? જો મુમુક્ષુતા નહીં હોય તો લક્ષણ હોવા છતાં લક્ષણથી પારખું નહીં થાય. ફૂટપટ્ટી હાથમાં છે, પણ ફૂટપટ્ટી બે પછી ત્રણ આવી ખબર નથી. બાળકના હાથમાં ફૂટપટ્ટી છે, પૂછ્યું એક છોકરાના હાથમાં ઘડિયાળ હતી, કેટલા વાગ્યા? તો કે ત્રણ વાગ્યા, તો નવ. પણ એને ત્રણથી વધારે આંકડો જ આવડતો નથી, એને ત્રણથી વધારે સંખ્યા જ આવડતી નથી. હજી સ્કૂલમાં જાય છે તો 1, 2 અને 3, તો બિચારા 3 સુધી કહી દીધું. હી ડઝ નોટ નો 4 એન્ડ 5. આ આપણે આપણી ફૂટપટ્ટી લઈને નીકળ્યા છીએ લક્ષણોની, ગુરુને માપવા, જ્ઞાનીને ઓળખવા, પણ હજી આપણે તો એકડામાં છીએ, આપણે ખબર જ નથી કે આ લક્ષણ 5 એ 5, આ 5મું લક્ષણ, આ 4થું લક્ષણ, આ શું છે, કેવી રીતે માપવું. મુમુક્ષુતાની દ્રષ્ટિ વિના આ જ્ઞાનીને ઓળખાણ અને જ્ઞાનીનું માપ થઈ શકવાની કોઈ સંભાવના નથી. માટે જ આજીવે ભૂલ કરી છે, સમયે સમયે એ પુરુષને ઓળખવામાં થાપ ખાઈ ગયો છે, થાપ ખાઈ. જ્યાં ને ત્યાં પોતાની અપૂર્ણતાને, ઉણપને કારણે અહીંયા પકડાઈ ગયો છે, રોકાઈ ગયો. 212માં કહ્યું કે જીવને વિશે ગ્રહી રાખેલી એની રિદ્ધિ સિદ્ધિ, બાહ્ય ત્યાગ, અનેક પ્રકારની એના મનની અંદર જે એટલા બધા અસંસ્કાર છે, અજ્ઞાનના કુસંસ્કારો છે, હજી તૂટ્યા નથી. મુમુક્ષુતા વિના આ મોહદ્રષ્ટિ તૂટે કેમ? મુમુક્ષુતાથી જ દ્રષ્ટિનું નિર્મળપણું થાય, દ્રષ્ટિના નિર્મળપણાથી જ મહાત્માનું ઓળખાણ થાય. મહાત્માનું ઓળખાણ એના બાહ્ય લક્ષણથી નહીં, એની અંતરંગ દશાનું કરવાનું છે. અને એની અંતરંગ દશાનું જ્યારે કરવું છે ત્યારે મહાત્મા સ્વરૂપમાં તિષ્ઠ છે કે કેમ, અને પછી આ બધા લક્ષણો એની સાથે જોડવાના કે દ્રવ્ય ભાવ, દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધવાણ વિચરવું ઉદયાધીન પણ વિત લોભજો. આ કેટલે સુધી છે? એ કે છે કે આ પ્રમાણે ઉદયાધીન માત્ર જીવિતવ્ય કરવાથી થવાથી વિષમપણું મટ્યું છે. અગાઉ લખ્યું છે કે આત્મા જો સમ છે તો બધું સમ છે, દુઃખ કાંઈ નથી. પણ અત્યારે દુઃખ ઘણું છે અને દુનિયાના દુખિયાની અંદર સિરમોર સમાન અમારી સ્થિતિ છે, કારણ કે આત્મા વિષમ છે. આત્મા વિષમ છે, ઉદયાધીન થયો નથી. અનેક પ્રકારના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના પ્રતિબંધ ચાલે છે હજુ, અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ હજુ પોસાય છે. એ નિસ્પૃહ મહાત્માની જાતમાં હજી જોડાયો નથી, એ અવધૂત થયો નથી. અવધૂતની ખુમારી કોઈ ઓર રહી, અગમ પિયાલા પિયો મતવાલા, એ આત્મ પરિચયની લાલી કોઈ જ ઓર હોય છે. આવો કોઈ પુરુષ એ જ જીવને જગાડી દઈએ, કારણ કે આ તો સદા સદૈવ જાગતો છે, ઉદયાધીન છે. કોઈ પ્રતિબંધ નથી. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે. એ જે જ્યાં 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 જાય છે એમાં ભાવનું પણ પ્રતિબદ્ધપણું નથી. બહુ વિરલ અવસ્થા છે જ્ઞાનીની. કૃપાળુ દેવે કહ્યું છે કે માર્ગ ન મળવાનું કારણ આવા પુરુષને હજુ એના ચરણ પ્રેમે કરીને ઉપાસ્યા નથી, એના પ્રત્યે હજુ અચળ શ્રદ્ધા થઈ નથી. આવો પુરુષ મળે ત્યાર પહેલા તો કંઈક અધૂરિયાના પગ પકડીને બેઠા છીએ આપણે. ક્યાં કલ્યાણ થશે? એ તો અનાદિ કાળમાં આવું જ અનંત વાર થઈ ગયું છે. થવા દઉં એક વાર વધારે. અંતરના ચક્ષુ ખુલશે નહીં ત્યાં સુધી જીવને સાચો માર્ગ પ્રાપ્ત થવો મુશ્કેલ છે. ઉદયાધીન માત્ર જીવિતવ્ય કરવાથી ને થવાથી વિષમપણું મટ્યું છે. આ જેનું વિષમપણું મટ્યું છે એવા પુરુષની શોધ કરવી પડશે. એટલે કે છે કે તમ પ્રત્યે જો એનું લક્ષણ કેવું છે, તમ પ્રત્યે તમારા જેવા અમારે ભક્તિમાન છો તમે તો અમારા ઉપકારી છો, તો પણ તમ પ્રત્યે પોતા પ્રત્યે એને પોતાના આ પર્યાયનું પણ બહુમાન નથી. બહુ હોય પોતાને આ પર્યાયનું બહુમાન બહુ હોય, આ પણ એક અજ્ઞાનતાની નિશાની છે. વર્તમાન વર્તતી પર્યાય એ તો અનંતની અંદર છે, સિદ્ધ પર્યાય પહેલાની બધી. પોતા પ્રત્યે અન્ય પ્રત્યે કોઈ જાતનો વૈભાવિક ભાવ પ્રાયે ઉદય પ્રાપ્ત થતો નથી. વૈભાવિક ભાવ ન થાય. સ્વભાવમાં સ્વરૂપ સિવાયનો બીજો બધો જ ભાવ બાહ્ય જે અનુલક્ષીને છે, સંયોગને અનુલક્ષીને છે, પરને અનુલક્ષીને છે. અરે આનંદ ગણજી તો કે છે પરની છાયણી પણ જ્યાં પડે એ પર છે. પરદ્રવ્યની વ્યાખ્યા કરી છે, સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય. તો એ પરદ્રવ્યમાં પરની છાયણી પણ જ્યાં પડી છે સ્વદ્રવ્ય ઉપર, તો પણ એને પરદ્રવ્ય ગણ્યું છે. સમયસારજીની અંદર આ બહુ જ સિદ્ધાંત ઘણો સૂક્ષ્મ રીતે ભગવાન કુંદકુંદાચાર્યજીએ સમજાવ્યો છે. આત્માની અંદરનો કોઈ પણ બીજો ભાવ થાય છે એ પણ ત્યાં પરદ્રવ્ય આધારિત એનું વર્તન થયું. પછી એ ભાવના આધાર ઉપર ક્યાંક કર્યું તો પરદ્રવ્યનું થયું. એટલે કૃપાળુ દેવના વચનો ત્યાં મૂક્યા છે સમજાવનાર પૂજ્ય કાંજી સ્વામીએ કે સ્વદ્રવ્યમાં ત્વરાથી સ્થિર થાઓ. એ સ્વદ્રવ્યના 17 બોલ છે જે બહુ પહેલા કૃપાળુ દેવે કહ્યા છે. એ સૌ સ્વદ્રવ્યની વાત કરી, સ્વદ્રવ્યમાં સ્થિર થાઓ. આ પરદ્રવ્ય છે, વૈભાવિક ભાવ એ પરદ્રવ્ય છે. એ કહે છે કે કોઈ જાતનો વૈભાવિક ભાવ પ્રાય ઉદય પ્રાપ્ત થતો નથી, અને એ જ કારણથી પત્રાદિ કાર્ય કરવા પરમાર્થ ભાષા જોગે અવકાશ પ્રાપ્ત નથી એમ લખ્યું છે. તે એમ જ છે. સૌભાગભાઈને લખ્યું કે તમને પત્રના જવાબ લખવાનો અવકાશ નથી. અમને આ એનો ઉત્તર આપે છે કે અવકાશ નથી, તમને અવકાશ નથી અમારા પત્રનો જવાબ લખવાની. એટલે કે છે અનવકાશ આત્મ સ્વરૂપ વર્તે છે માટે અવકાશ નથી. અહીંયા સમય સાથે, કાગળ સાથે, પેન બરોબર નથી, લાઈટ નહોતી, પંખો બંધ થઈ ગયો તો કોઈ મળવા આવ્યું તું, આ વાત નથી. અવકાશ નથી અમને તમારા પત્રોના જવાબ લખવાની. તો કે જે અનવકાશ એવું આત્મ સ્વરૂપ વર્તે છે, આ સ્વભાગને રહસ્ય બતાવે છે કે અવકાશ નથી એનો અર્થ સમજો. ઉદય સિવાય અમારું કોઈ પણ જાતનું હવે બહાર આવવાનું બની શકતું. એટલે તમ પ્રત્યે કે અમારા પ્રત્યે પણ અમે વિભાવિક દશામાં જઈ શકતા. સ્થિતિને બરોબર સમજવી જોઈએ. આપણે આત્મ ધ્યાન કરવું છે. એ ધ્યાનમાં સ્વસ્વરૂપમાં લીનતા થાય, પોતાની એકાગ્રતા થાય, એકતાન થાય. જ્ઞાન દર્શન ચારિત્રની એકતા એ જ મોક્ષ માર્ગ છે. અવિરોધપણે થાય, એકપણે થાય, અખંડપણે થાય. પણ બધું જ જુદું જુદું છે, બધું જ વિખરાયેલું છે. જ્ઞાન ક્યાંય છે, દર્શન ક્યાંય છે, ચારિત્ર ક્યાંય છે. મોક્ષ માર્ગનું સ્વરૂપ સંક્ષેપમાં લઈને પછી વિસ્તરણ તો પછી આવે. આવું એનું સ્વરૂપ એ નિજ સ્વરૂપ છે. જિન માર્ગ તે પરમાર્થથી છે. પણ એમાં કહ્યું કે જિન માર્ગ તે પામ્યો રે, કેવા પામ્યો તે નિજ સ્વરૂપ. જિનનું સ્વરૂપ અને નિજનું સ્વરૂપ આ ભિન્ન નથી. આ જિનનું સ્વરૂપ કૃપાળુ દેવ સામે, આપણી સામે આ કૃપાળુ દેવની ઉપાસના કરવી કે નહીં, કૃપાળુ દેવને ગુરુ માનવા કે નહીં, ઉપાસ્ય કોણ, તો કે આવું સંપૂર્ણ સ્વરૂપ વર્તે છે જેનો જીવને ભાસ થાય છે, પ્રતીતિમાં આવે છે અને જેની સાથે જીવ ભાવથી જોડાઈ શકે છે. અને એને જોડવા માટે આ એના વચનો છે એ આપણને એની નિકટ લાવીને મૂકી દે છે. કૃપાળુ દેવના સ્વહસ્તે લખાયેલા વચનો હોવાને કારણે એનું જે સ્વરૂપનું આત્મત્વ છે અહીંયા જોડાયેલું છે, માટે આપણે અહીંયા એમની સાથે પ્રત્યક્ષપણાનું પ્રતીતિ કરીએ છીએ. આ પરોક્ષ નથી. હમણાં એમને વિશેની બીજી વાત કોઈ કે લખી હશે, શક્યતા છે, પરોક્ષતા આવે. એનું મહાત્મ્ય કોઈએ ગાયું હોય, પરોક્ષતા આવે. તે પુરુષનું સ્વરૂપ એના વાક્યાદિના અનુસંધાને તમે વિચારશો તો એનું મહત્ ફળ છે એમ લખ્યું. આગળના પત્ર આપણે જોયો 394માં. જ્ઞાનીનું સ્વરૂપ એનો દેહ નથી, જ્ઞાનીનું સ્વરૂપ જ્ઞાનીનો આત્મા છે, અને સ્વરૂપસ્થ આત્મા છે એ જ જ્ઞાનીનું સ્વરૂપ છે. આત્મા તો મને તમને બધાને છે, પણ જે સ્વરૂપસ્થ છે અને એમાં અનવકાશ રૂપે છે, આ જીનની અવસ્થા થાય છે. એટલે કે છે કે એ જ કારણથી આ અમે તમને પરમાર્થ અવકાશ પ્રાપ્ત નથી એમ લખ્યું હતું. અવકાશ પ્રાપ્ત નથી એમ જે લખ્યું છે તે એમ જ છે. પૂર્વોપાર્જિત એવો જે સ્વાભાવિક ઉદય તે પ્રમાણે દેહ સ્થિતિ છે, આત્મા પણ તેનો અવકાશ અત્યંત અભાવરૂપ છે. એક જ વાક્યમાં આ બે સ્થિતિ સમજવા પ્રયત્ન કરીએ. પૂર્વોપાર્જિત એવો જે સ્વાભાવિક ઉદય તે પ્રમાણે દેહ સ્થિતિ છે, પણ આત્મા પણ તેનો અવકાશ અત્યંત અભાવરૂપ છે. દેહ છે કે નહીં તમને? તો કે છે. દેહ છે. દેહ સ્થિતિ કેવી છે? તો કે જે પૂર્વ પ્રારબ્ધનો ઉદય છે ને એના પ્રમાણે છે. આત્મા પ્રમાણે છે દેહ સ્થિતિ? આ દેહ સાથેનું જોડાણની કલ્પના કરજો. હવે જરા થોડો વિચારની સૂક્ષ્મતામાં લઈ જાજો કે અમારી દેહ સ્થિતિ છે ઉદય પ્રમાણે છે, આત્મા પણ એનો અત્યંત અભાવ છે. આત્માથી તો અમારી દેહ સ્થિતિનો અત્યંત અભાવ છે. એટલે કે છે કે સંભાળીએ ત્યારે અમે દેહધારી છીએ કે કેમ તે માંડ માંડ યાદ આવે છે. એક એક વાક્ય પાછળ એના રહસ્યો, અને આ તો એટલા બધા અગમ નિગમના આવા ગૂઢ રહસ્યો, આવો મર્મ આ ભલભલા જ્ઞાનીઓ જ્યાં થાકી જાય, આ અગમ નિગમનો ભેદ કોઈ પામી ન શકે એવી વાત કૃપાળુ દેવ સહજપણે, કેમ કે સામે સ્વભાવ છે, સામે સ્વભાગ છે, અને સ્વભાગને આ રીતે આ આત્માના અદભુત રહસ્યો બતાવે છે. આ મુંબઈથી પત્ર દ્વારા બતાવે છે, પાછા હામાં નથી બેઠા. એમાં બતાવે છે કે અમારી દેહ સ્થિતિ છે એની બે અવસ્થા જોજો. એક અમારી દેહ સ્થિતિ છે કેવી છે, તો પૂર્વોપાર્જિત એવો જે સ્વાભાવિક ઉદય એમાં અમારું કંઈ ભળતું નથી. એ ઉદયમાં અમારી ઈચ્છાનું કોઈ જોડાણ નથી. અમારો ગમો અણગમો, પ્રીતિ અપ્રીતિ, રતિ અરતિ, અમારા તરફથી કોઈ ભાવ નથી. તો કેવળ પૂર્વોપાર્જિત એવો જે સ્વાભાવિક ઉદય, એટલે કર્મને કર્મ સ્વભાવે પરિણમે, કર્મના સ્વભાવ પ્રમાણે જે કાંઈ એની પરિણતિ છે એ પ્રકારે આ દેહ સ્થિતિ છે અમારી. એથી વિશેષ કાંઈ નહીં, નથિંગ મોર ધેન ધેટ. આપણી દેહ સ્થિતિ માટે વિચાર કરવો હોય તો આપણે કરવો ઘરે શાંતિથી, કે જે કંઈ દેહ સ્થિતિ છે પૂર્વોપાર્જિત કર્મના સ્વાભાવિક ઉદય પ્રમાણે છે. આત્માપણે જો અમને પૂછતા હો અમારું, તો તેનો અત્યંત અભાવ છે. આત્માપણે તો આ દેહ સ્થિતિનો અભાવ છે. તો હવે દેહના ધર્મોમાં કેટલી રુચિ હશે, દેહ સાથે કેટલી આસક્તિ હશે, દેહ સાથે કેટલો અભ્યાસ હશે, દેહ સાથે કેટલી એકરૂપતા હશે, અને ક્રિયાની બધી પ્રવૃત્તિ દેહ આધારિત થતી હશે કે આત્મા આધારિત થતી હશે. જેને દેહનો અભાવ જ ઘેણો છે, આ હોવા છતાં આવી કાયા એકો વીર રતલની હાજરા હજુર લઈને બેઠો છું, તો એ જ્ઞાની કે છે કે એ તો આત્માથી પણ તો એનો અવકાશ અત્યંત અભાવરૂપ છે. ભાઈ, આ અમારી ઉદયાધીન સ્થિતિ છે. તે પુરુષના સ્વરૂપને જાણીને તેની ભક્તિના સત્સંગનું મોટું ફળ છે. જે ચિત્રપટના માત્ર જોગે કે ધ્યાને નથી, માત્ર કેટલો જબરજસ્ત સિદ્ધાંત આપ્યો છે. સાધક જેમ જેમ આગળ વધે એમ એ આ બાહ્ય નિમિત્તથી સ્વરૂપ તરફ જાય. તે પુરુષના સ્વરૂપને જાણીને, જો આ પુરુષનું સ્વરૂપ પકડાય કે આત્મા પણ તો એની દેહ સ્થિતિ અત્યંત અભાવરૂપ છે, એવું જો છે તો કે છે એનું સ્વરૂપ કેવું, તો જેવું આત્માનું સ્વરૂપ છે એવું જ અનવકાશપણે એનું આત્મ સ્વરૂપ છે. સતત નિરંતર એમાં જ એ વર્તે છે, એવું આત્મ સ્વરૂપ, વર્તતું આત્મ સ્વરૂપ છે. એને જે જાણે છે તેની ભક્તિના સત્સંગનું મોટું ફળ છે. આ સ્વરૂપની ભક્તિ, જિનેશ્વરના સ્વરૂપની ભક્તિ, એનું ફળ મોટું છે. જે ચિત્રપટના માત્ર જોગે કે ધ્યાને નથી. માત્ર ચિત્રપટ રાખી દીધું છે અને સ્વરૂપનું અનુસંધાન નથી. ચિત્રપટમાં જે પુરુષ છે એ પુરુષના સ્વરૂપનું અનુસંધાન નથી. એની સાથે, સ્વરૂપ સાથે કોઈ ધ્યાન એકરૂપતા નથી. તો કે એ ફળ કરતા આ ફળ એની ભક્તિનું વધારે છે. એને ચિત્રપટની માગણી કરી ત્યારે એમ કહ્યું કે ચિત્રપટમાં ગૃહાશ્રમ વર્તે છે અને તમને એક હજી મોટો અંતરાય થઈ જશે, ધ્યાનનો મોટો અંતરાય થઈ જશે, નહીં પકડાય. હૃદય વિશે સંન્યસ્ત છે, પણ એ તો થાય ત્યારે, હાલ એ મોટો અંતરાય છે. કેવા કેવા પરમાર્થના ગૂઢ રહસ્યને એમાં આ પ્રતિમાનો પક્ષપાતી પુરુષ છે. આ કે વિરોધી નથી, પણ સમય સમયે એના જે આ પ્રકારના પરમ કૃપાળુ દેવે જે જે પ્રકારની સાધકની અવસ્થા સાથે આ વાતને બધી લીધી છે, અગમ નિગમના જે ન્યાય છે વિતરાગ માર્ગના, એને અદભુતતાથી બતાવ્યા છે. યથા ભૂમિકા, યથા પદવી, યથા શ્રેણી ધર્મનું સ્વરૂપ છે. આત્માનું સ્વરૂપ તો અચળ છે, પણ સાધનાનું સ્વરૂપ બદલાતું છે. ચોથા ગુણસ્થાનકની સાધના અને તેરમા ગુણસ્થાનકની સાધના કંઈ બદલ ખરો કે નહીં? એટલા માટે કહ્યું કે પ્રીતિ યોગ છે, ભક્તિ યોગ છે, વચન યોગ છે, અસંગ યોગ આવે છે અને એમાં ધર્મ સંન્યાસ થાય છે. પછી બધો ધર્મ બાજી ઉપર મૂકી દે છે. એટલો બધો સામર્થ્ય યોગનું પ્રગટીકરણ થાય છે. યોગ દ્રષ્ટિ સમુચયની અંદર હરિભદ્ર સુરી મહારાજાએ આ જૈન દર્શનનો આખો યોગ એને આ બધો ઢાળી દીધો છે. સજ્જાઈની અંદર એમાં સામર્થ્ય યોગની વાત મૂકી છે. આનંદ ગંજી મહારાજે પણ 24 અંદર આ સામર્થ્ય યોગની ગૂંથણી કરી છે. એ સામર્થ્ય યોગ પ્રાપ્ત થતા ધર્મ સંન્યાસ એનો પહેલો અને પછી યોગ સંન્યાસ. પેલા બધા જ બાહ્ય પ્રકારના જે કઈ દેહ આધારિત ક્રિયાને ધર્મ સંન્યાસ થાય અને પછી યોગ સંન્યાસ, મન વચન કાયાના યોગોનું પણ રુંધન થાય અને અયોગી અવસ્થા પ્રાપ્ત થાય. સયોગી કેવડી છે ત્યારે ધર્મ સંન્યાસ છે અને અયોગી કેવડી છે ત્યારે યોગ સંન્યાસ છે. આ સામર્થ્ય યોગના બે પ્રકાર આ જેમ જેમ આત્મા પુરુષાર્થની શ્રેણી ઉપર આગળ વધે તેમ તેમ એ પ્રાપ્ત કરતો જાય છે. ધર્મથી પ્રાપ્ત થાય છે આ યાત્રા અને ધર્મ સંન્યાસથી છૂટી જાય છે. કદાચ ક્યારેક વિરોધાભાસી લાગે, પણ જો એને એની ભૂમિકા એ સમજતા જઈએ યથા ભૂમિકાએ તો વાત બરોબર પકડાતી જશે. જે તે પુરુષના સ્વરૂપને જાણે છે તેને સ્વાભાવિક અત્યંત શુદ્ધ એવું આત્મ સ્વરૂપ પ્રગટે છે. જે તે પુરુષના સ્વરૂપને જાણે છે તેને સ્વાભાવિક અત્યંત શુદ્ધ એવું આત્મ સ્વરૂપ પ્રગટે છે. એ પ્રગટ થવાનું કારણ તે પુરુષ જાણી સર્વ પ્રકારની સંસાર કામના પરિત્યાગી અસંસાર પરિત્યાગ રૂપ કરી શુદ્ધ ભક્તિએ તે પુરુષ સ્વરૂપ વિચારવા યોગ્ય છે. ચિત્રપટની પ્રતિમાના હૃદય દર્શનથી ઉપર કહ્યું તે આત્મ સ્વરૂપનું પ્રગટપણું એ મહાન ફળ છે. એ વાક્ય નિર્વિસંવાદી જાણી અને લખ્યું છે. આત્મ સ્વરૂપ કેમ પ્રગટે? નિરંતર તેની સ્તવના કરતા કરતા પણ આત્મ સ્વરૂપ પ્રગટ થાય છે. 6 પત્ર નિરંતર પુરુષની સ્તવના. ત્યારે પુરુષની સ્તવના એના દેહની સ્તવના કરવી છે અને દેહને તો એ કે છે અમને અત્યંત અભાવ છે આત્મ અવસ્થા એ તો કોની સ્તવના કરવી છે? દેવચંદ્રજી મહારાજે કહ્યું સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તેહ પામે. સ્વામીના ગુણને ઓળખીને સ્વામીની જે ભજના કરે છે એનું દર્શન શુદ્ધ થાય છે, એને સમ્યક દર્શન થાય છે. અત્યારે દર્શન અસમ્યક છે, અશુદ્ધ છે, પણ સ્વામીના દર્શનથી, પણ સ્વામીના દર્શનમાં સ્વામીને ઓળખીને સ્વામીની ઉપાસના એ સ્વામીના ગુણને ઓળખીને તે પુરુષના જે તે પુરુષના સ્વરૂપને જાણે છે એનું સ્વરૂપ કેવું છે તેને સ્વાભાવિક અત્યંત શુદ્ધ એવું આત્મ સ્વરૂપ પ્રગટે છે. જો આ સ્વરૂપ ઓળખાય કૃપાળુદેવનું, કે કૃપાળુદેવ જેમ ઘણી વાર ઘણી ચર્ચા થઈ છે અને ઘણાએ સરસ જવાબ આપ્યા છે, જે કૃપાળુદેવના સ્વરૂપને અંતરંગ જેને ઓળખાણ છે કે છે. કોઈએ પૂછે છે કે કૃપાળુદેવ અત્યારે ક્યાં હશે, તો કે હતા ત્યારે ક્યાં હતા એ કે પહેલા. તો હતા ત્યારે દુકાને હતા, હતા ત્યારે વેપારમાં હતા, હતા ત્યારે વ્યવહારમાં હતા, હતા ત્યારે વૈશ્ય પણ હતા, ગ્રસ્થ પણ હતા, તો ત્યારેય નહોતા, એના અભાવ પણ હતા, સહજાત્મ સ્વરૂપ પણ એ જીવ્યા, તો અત્યારે જ્યાં હશે અહીંયા આત્મ સ્વરૂપે જશે, હવે ચિંતા શું કામ કરે છે? તારે ક્યાં દેહનું કામ છે, કેવો દેહ ધારણ કર્યો હશે, કેટલું આયુષ્ય હશે, એનું નામ શું હશે, એની અટક શું હશે, એની ઊંચાઈ શું હશે, એનું રૂપ શું હશે, કાંઈ કામ છે? એ જ્યારે હતા ત્યારે, જો તને ભાવ છે તો શ્રીમદ રાજચંદ્ર ઉપર છે ને, તો એના સ્વરૂપને જાણ. એ હતા ત્યારે એનું સ્વરૂપ શું હતું એ ખબર પડે છે એને પોતે લખેલા એના જ વાક્ય અનુસંધાને, બીજા કે નહીં. જો એના જ વાક્યથી એ જ પુરુષનું સ્વરૂપ ન ઓળખાય તો બાકીની નિરર્થક ચર્ચા, વિસંવાદ અને તર્ક કરવાથી શું ફાયદો? એમાં જીવને શું ઉપકાર થશે? એ કયો, એ ક્યાં છે, એનું સરનામું લઈને તારે જવું છે? અને જઈશ તો ઓળખી શકીશ નહીં, કારણ કે એના સ્વરૂપને તે ઓળખું નથી, એના વાક્યાદી એનું સંધાન નથી ઓળખું. તો એ તું ત્યાં જઈને એની સામે મૂર્તિનું પ્રત્યક્ષ થાય તો પણ નહીં ઓળખાય. મૂર્તિનું પ્રત્યક્ષ થવુંમાં લખ્યું છે કે તો પણ એ પકડાશે નહીં. જે તે પુરુષના સ્વરૂપને જાણે છે તેને સ્વાભાવિક અત્યંત શુદ્ધ એવું આત્મ સ્વરૂપ પ્રગટે છે. આ આત્મ સ્વરૂપ પ્રગટવા માટેનું પ્રબળ નિમિત્ત જ્ઞાનીના સ્વરૂપથી જ્ઞાનીને ઓળખવા, ઓળખીને એની ભક્તિ કરવી. જ્ઞાનીના આત્મ સ્વરૂપથી જ્ઞાનીને ઓળખવા, જ્ઞાનીને ઓળખીને એના આત્મ સ્વરૂપ, એના ગુણોની વિકસિત ગુણો, એનું પ્રગટ સ્વરૂપ, એનું આલોકિત સ્વરૂપ, એની ભક્તિ કરવી, એનાથી આત્મ સ્વરૂપ પ્રગટે છે. આપણા પણ આત્મ સ્વરૂપ આડીની જે મલિનતા છે ખસે છે, આવરણ દૂર હટે છે, શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. મુમુક્ષુ પણ એ જ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. જીન ખાઈને જે જીન આરાધે તે સહી જીનવર હોવે ને, આનંદગંજી આનો મંત્ર આપ્યો કે જીન તે સંસાર પ્રત્યેનો આત્મભાવ ત્યાગી દે. આત્મભાવ છે જે એ ત્યાગી દે, એટલે તું એ અપેક્ષાએ જીન થયો, હવે જીનેશ્વરની આરાધના કર. એટલે તને હવે સ્વાભાવિક એવું, આ તો અત્યારે સપ્રયાસ થયું, પછી અનાયાસ એવું આત્મ સ્વરૂપ તને પ્રાપ્ત થશે, જે સહજ છે અને જે સ્વાભાવિક છે. પણ આરાધના કરતી વખતે તું જીન થઈ ગયા, ઇન્દ્રિયોના વિષયોને અને મનના કષાયોને જીતી લે, તે સમયે તો તું જીન થા. જીન થઈને જે જીન આરાધે તે સહી જીનવર હોવે રે, એ પ્રગટ થવાનું કારણ અહીંયા પરમ કૃપાળુ દેવ એ જ વાત મૂકે છે કે સાહેબ કેવી રીતે પ્રગટ થાય? શુદ્ધ એવું આત્મ સ્વરૂપ અમારે પ્રગટ કરવું છે. તો એ પુરુષના સ્વરૂપને જાણે છે, એને આવું શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રગટે છે, તો જાણીએ પછી કેવી રીતે પ્રગટશે? તો એ પ્રગટ થવાનું કારણ તે પુરુષ જાણી કે આ પુરુષથી જ આત્મ સ્વરૂપ પ્રગટશે, એ જાણી સર્વ પ્રકારની સંસાર કામના પરિત્યાગી. સંસાર પ્રત્યેની જે કંઈ કામના છે, સાચી ખોટીની કોઈ વાત છે જ નહીં, કારણ કે બધી જ ખોટી છે. એટલે એમાં ક્યારે પડવું નહીં. તો વરી કે આટલું કર્તવ્ય ખરું ને આપણે, ઇટ ઇઝ માય ડ્યુટી, આ ભગવાનથી ડાયો છે પાછું, કોઈ ડ્યુટી છે જ નહીં. સાચી ખોટીની વાતના એમાં પડવું જ નહીં, બધું જ ખોટું, એમાં ભેદ શું કરવા બેઠો હવે? કેટલું ખોટું ને કેટલું ખોટું નહીં, સુપરલેટિવ ડિગ્રી કે કમ્પેરેટિવ ડિગ્રી મૂકી દે. અહીંયા કહે છે કે એ કામનાને પરિત્યાગી, અસંસારરૂપ કરી. આ પરિત્યાગ કેવો કર? અસંસારરૂપ. 331માં શું કીધું? કે સંસાર પ્રત્યેની જે વાલપ છે તે વાલપને અસંસારગત વાલપ કર. તારી વાલપ એમને રાખજે, પણ એ વાલપને સંસારગત વાલપને અસંસારગત કર. હવે આ પુરુષને ઓળખીને તે પુરુષ એ મારું શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રગટે છે, એ પ્રગટ થવાનું કારણ તે પુરુષ જાણીને પેલા એ નિશ્ચય કર કે આ પુરુષ એવો છે કે જેને આત્મ સ્વરૂપ પ્રગટ છે, તો મને એ પ્રગટ થવાનું કારણ બની શકે એમ છે. કોનાથી આત્મ સ્વરૂપ પ્રગટશે? જેને આત્મ સ્વરૂપ પ્રગટ છે, પ્રત્યક્ષ છે, એનાથી. પત્રાંક 449 આવશે આજે, કે મુમુક્ષુએ નિર્ણય કરવો પડે કે જેને આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે અને પ્રગટ છે તે પુરુષથી આત્મા જાણ્યા સિવાય આત્મા મળે નહીં, એવો નિશ્ચય મુમુક્ષુએ સર્વપ્રથમ કરવો જોઈએ. મને આ પુરુષથી આત્મા પ્રગટશે એનું કારણ, હું આ પુરુષની ભજના શું કામ કરું છું? તો કે એ પુરુષથી આત્મ સ્વરૂપ પ્રગટ થવાનું કારણ છે આ. અને કારણની ઉપાસના વિના કાર્યની સિદ્ધિ નિષ્પન્ન થાય નહીં. અને કારણ ખોટું હશે, અધૂરું હશે, તો એ પ્રમાણે કાર્યના પરિણામમાં પણ એવો પરિણામ ભેદ ઉત્પન્ન થયા વિના રહે ને. માટે એ પુરુષને જ્યારે ઓળખો પૂરેપૂરો, તો એ આત્મ સ્વરૂપ, શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રગટ થવાની વાત કરે છે. સ્વાભાવિક અત્યંત શુદ્ધ એ પ્રગટ કરવું છે આપણે. અસ્વાભાવિક નથી જોઈતું, અશુદ્ધ પણ નથી જોઈતું, અનંતકાળથી નથી મળ્યું. કૃપાળુદેવે કીધું કે નથી મળ્યું, વાર લાગે તો મુંજાઈશ. 331 અનંતકાળથી જે પ્રાપ્ત થયું નથી તે મેળવવામાં વિલંબ થાય તો વાંધો નહીં, પણ એમાં ભૂલ થાય તો હાનિ છે. માટે સ્વાભાવિક આત્મ સ્વરૂપ મળવું જોઈએ, શુદ્ધ આત્મ સ્વરૂપ મળવું જોઈએ. અને સ્વાભાવિક અને શુદ્ધ આત્મ સ્વરૂપનું કારણ આત્મ સ્વરૂપ જેને પ્રાપ્ત છે અને પ્રગટ છે આવો પુરુષ જ હોઈ શકે. અપૂર્વ એવું પોતાને પોતાથી પ્રાપ્ત થતું નથી. જીવ નિજ કાળે, નિજપણે અમે અનંતકાળ સુધી પ્રયત્ન કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. આ જ્ઞાન માર્ગની અમુક રહસ્યભૂત ચાવીઓ કીધી છે કે ભાઈ જેદી તેદી તારે આ અનંત જીવો છે એમાં કોક આવા જીવની સાથે જેદી તારો યોગ થશે તેદી આત્મ સ્વરૂપ પ્રગટવાનો અવકાશ ઉત્પન્ન થાય. ત્યાં સુધી તો એ કોઈ વાત જ રહેતી નથી. દીવો પ્રગટશે ક્યારે? દીવો ક્યારે પ્રગટશે? તો કોઈ પ્રગટેલ દીવાની પાસે આ જે દીવો છે એમાં તેલ ભરેલું છે, સરસ દિવેટ છે, વાટ છે, બધું સરસ છે, પણ જેવો આનો સ્પર્શ થશે તો અહીંયાથી દીવો પ્રગટી જશે. એમાં આનો ઓછો થાય, આનું તેજ ઘટે ના થાય? આ તો અનંત દીવા પ્રગટતા રહેશે, જાગતો જગાડતો રહેશે, પ્રગટેલો પ્રગટાવતો રહેશે, આલોકિત થયેલો અજવાડતો રહેશે. આ પરમાર્થ માર્ગનો ક્રમ છે. માટે પુરુષ શોધો કે કોને આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે અને કોને તે આત્મા પ્રગટ છે. એક વિશેષ આ ગુણ જોઈએ એનો, એનો આત્મા પ્રગટ જોઈએ. એક એ છે, તે પુરુષનું સ્વરૂપ જાણીને અને હવે પોતાની ભૂમિકા. આપણે માત્ર કોડિયું જ છે, નથી દિવેટ કે નથી વાટ, તો શું ભાઈ થશે તારું? જીવની પાત્રતા વિના, મુમુક્ષુતા વિના આ દીપક પ્રગટી શકે એમ નથી. જિજ્ઞાસુ વિના આ દીપક પ્રગટી શકે એમ નથી. કૃપાળુ દેવે એક અક્ષર મૂકીને આ વાતને એટલી સરસ સ્પષ્ટ કરી છે કે તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સંકેતને વર્તે અંતર. આ તો શબ્દ કોને કોને લાગુ પડ્યો? એક જિજ્ઞાસુને. એ જો જિજ્ઞાસુ હોય તો, અને સદગુરુનો બોધ પામે તો, બીજાના બોધથી નહીં પાછું. જો સંકેતના બે કારણ કીધા, સંકેત પ્રાપ્ત થવાના, તો પામે સંકેતને, તો શબ્દનો અર્થ શું? તો કે સદગુરુનો બોધ મળે, પણ સદગુરુનો બોધ તો પૂર્વે અનંતવાર મળી ગયો. તો કે પાત્રતા, પાત્રતા ઘણી મેળવી, પણ બોધના અભાવમાં યોગ એ પ્રગટ્યો નહીં. યોગાનું યોગ, જોગાનું જોગ શબ્દ છે, પેલી પાછળની વ્યાખ્યાનસાર છે, એમાં આવે છે જોગાનું જોર પ્રગટે, ગ્રંથિ ભેદ થાય, સમ્યક દર્શન થાય. અને જીવને માટે આ એક જબરજસ્ત એવી સ્થિતિ ઉત્પન્ન થાય કે અનાદિની એ અનંતકાળની એ યાત્રા અહીંયા તૂટે છે.
આવો જોગ થાય છે ને કોઈ સત્પુરુષનો, તો ત્યાં એની પોતાની મુમુક્ષુતા છે. અને આ પુરુષ જે છે એટલે એમાં કહ્યું કે પોતાની મુમુક્ષુતા તો જગતની મોહાશક્તિથી જે મૂંઝાય. આ સંસાર કામના પરિત્યાગી કોણ ત્યાગ કરી શકે? મૂંઝાયેલો છે એ કરે કે વેડગો છે એ કરે? સંસારની કામનાથી જે ચોંટ્યો છે, સંસારની કામનાથી જે અવરાયેલો છે, ઝડપાયેલો છે, સંસારના કામ પાસમાં જે બદ્ધ છે, એને આનું શું કામ? સત્પુરુષના યોગનું શું એને ફળ? એટલે કહે છે કે એ પ્રગટ થવાનું કારણ તે પુરુષ જાણી સર્વ પ્રકારની સંસાર કામના પરિત્યાગી. કેવો પરિત્યાગ? સંસાર કામના શબ્દ પ્રયોગ કરો, અસંસાર પરિત્યાગ રૂપતા. નહીતર પાછું પરિત્યાગીમાં પોતે પોતાની મેળે કેટલીક બાદબાકી કરી. આ જીવ બહુ જ એટલો બધો ગણિતમાં હોશિયાર છે, લૌકિક ગણિતમાં, કે બધું જ છોડવાનું કીધું પણ એ પોતાને શરીરને એમાં સાચવી. પછી જરાક વળી મોહનું થોડુંક વિસ્તરણ હોય તો પોતાના ફેમિલીને જરા અંદર જોડી દઈએ કે આપણે પરિત્યાગી, કે આમને કાંઈ હવે મારે જોતું નથી. પણ સાહેબ તારું ઘરનું ઘર લઈ લઉં, રહેવા દેવો, ત્યાં ઘરમાં અટવાય, ત્યાં દીકરામાં અટવાય, ત્યાં પરિગ્રહમાં અટવાય, ત્યાં પદમાં અટવાય, ત્યાં માનમાં અટવાય, કેટલામાં અટવાય. વાત આ બધી પરિત્યાગની છે. સંસાર કામના પરિત્યાગનો અર્થ શું? ત્યાગ અને પરિત્યાગમાં તો ત્યાગ આ રીતે અનેક અનેક અમુક પ્રકારનો અમુક મર્યાદિતથી, પણ પરિત્યાગની અંદર તો શું કીધું? એનું આસપાસનું બધું જ ચારે બાજુથી પર્યાવેષ્ટિત, એ જેટલી કામનાઓ એને ચારે બાજુ એના વર્તુળમાં છે એ બધાને કાઢી નાખવા. જૈન દર્શનમાં પણ શબ્દ કેવો સરસ છે, સર્વસંગ પરિત્યાગ. એટલે કોઈ બહાના નીચે, કોઈ કારણથી, કોઈ હેતુથી પણ એ સંસારનો સંગ જોઈએ નહીં, એ સંગને ક્યાંય માન્ય કર્યો નથી, કોઈ અપેક્ષાએ પણ નહીં, કોઈ હેતુએ પણ નહીં. પરિત્યાગ એટલે સંપૂર્ણ સર્વથા. એમ કે છે સંસાર કામનાનો પરિત્યાગી, અને પરિત્યાગી કદાચ આપણને જલ્દી બેસે નહીં, એટલે આ જ્ઞાની પુરુષ એને અહીંયા શબ્દો મૂક્યો અસંસાર રૂપ કરીને. અસંસાર રૂપ, સંસારની કોઈ સ્થિતિ, સંસારની કોઈ પરિસ્થિતિ, સંસારનો કોઈ સંબંધ, સંસારનો કોઈ સંયોગ, સંસારનો કોઈ પદાર્થ, સંસારની કોઈ ચીજ એને કોઈ કાળે પણ માન્ય નથી, ગ્રાહ્ય નથી. એટલે હદ સુધીનો ભાવ આવે આ ત્યાગની અંદર. આ પરિશુદ્ધ ત્યાગ છે. ક્યાંય એની અપેક્ષા બુદ્ધિ નથી સુખની, કે આ નહીં હોય તો એના અભાવથી મને દુઃખ થાય, આવું લેશ માત્ર પણ નથી. મનમાં ક્લેશ સંકલેશના ભાવ નથી. આ ક્લેશ છે. કોઈ વસ્તુ ભલે આપણે ત્યાગી દઈએ પણ મનની અંદર એના વિશેની સૂક્ષ્મ પણ કામના હોય તો એ ચિત્તનો સંકલેશ છે. એ સંકલેશ કષાયના રૂપમાં પરિણામ થાય જ. સમય આવ્યા તો ક્લેશ સંકલેશથી ચિત્તને રહિત કરીને વિશુદ્ધ કરવાનું છે. તો કે છે સર્વ પ્રકારની સંસાર કામના પરિત્યાગી અસંસાર રૂપ કરી શુદ્ધ ભક્તિએ તે પુરુષ વિચારવા યોગ્ય છે. તે પુરુષ શબ્દ પ્રયોગ સરસ આપ્યો છે, વાક્ય વિચારવા યોગ્ય ન લખવું, પુરુષ વિચારવા. કેમ કે એ પુરુષના સ્વરૂપને જાણે છે અને એ પુરુષ જ પોતાને આત્મ સ્વરૂપ પ્રગટ થવાનું કારણ જાણે છે. તો કે હવે પુરુષને વિચારતો શુદ્ધ ભક્તિએ વિચાર, વિચારવો કેવી રીતે કરવો? શુદ્ધ ભક્તિએ વિચાર, એનું અંતરંગ ને બહિર બધું જ. પેલું કહ્યું છે ને સદગુરુનું બાહ્ય ચારિત્ર ને અંતર ચારિત્ર, બે જીવને કલ્યાણકારી, બે મંગલકારી. તો કે છે શુદ્ધ ભક્તિએ તે પુરુષ સ્વરૂપ વિચારવા યોગ્ય છે. ચિત્રપટની પ્રતિમાના હૃદય દર્શનથી ઉપર કહ્યું તે આત્મ સ્વરૂપનું પ્રગટપણું મહાન ફળ છે એ વાક્ય નિર્વિસંવાદી જાણી લખ્યું છે. તમને આની અંદરનો જે છે એ ચિત્રપટની પ્રતિમાનું તમે હૃદય દર્શન કરો એટલે જે સંન્યસ્તની કલ્પના છે એના કરતાં પણ અત્યારે એની દશા જરાય એથી ઓછી નથી. એટલે કોઈ પણ પુરુષ પ્રત્યેની એની કલ્પના હતી કે ક્યારે પ્રભુ પ્રકાશમાં આવે, ક્યારે જગતના જીવોને કલ્યાણ થાય વગેરે વગેરે, એને ડુંગરસિંહભાઈને એને કહે છે કે અત્યારે જ આ પ્રગટ આત્મ સ્વરૂપ અનવકાશ એવું જે વર્તે છે એ પુરુષને વિચારો, એ પુરુષને વિચારણો, એ વિચારણા એને વાક્યાદિના અનુસંધાને વિચારો, એના સ્વરૂપને વિચારો. તો કે છે તમે માનો છો કે અમે એમ ચિત્રપટ રાખીએ એટલે એના કરતાં વધારે મોટું ફળ એ છે, કારણ કે ચિત્રપટની અંદર એક સમાધાન થઈ જાય, વિચારની અંદર સતત જોડાતું રહેવું પડે. કેમ કે વિચારમાં ઉપયોગ લગાવવો પડે, જીવનો ઉપયોગ છે ચિત્રપટમાં, ઉપયોગ ક્યારેક ચિત્રપટમાંથી ખસી જાય, વિચારની અંદર ખસવાનો કોઈ સ્કોપ નથી. તો કે છે મોટું ફજ છે એમ આ વાક્યને નિર્વિસંવાદી જાણીને અમે લખ્યું છે વિશેષ અવસરે સત્પુરુષની બળ.